ભગવાનની અંદર, એ ભજનની અંદર. અને ઓતપ્રોત થયાથી જ આપણે આપણી જાતને ભૂલી જઈએ કે હું જ આ હું સાધુ, આ ભગવાન કપડાં પહેરે જ, કેમ કે એની સાથે ઓતપ્રોતતા આવી ગઈ. એમ ભજનની અંદર એવું એવી તન્મયતા આવે, એવી તલ્લીનતા આવે કે માણસ પોતાની જાત ભૂલી જાય. કેમ કે પોતાને પસંદ છે, પોતે સ્વીકારેલું છે, પોતે લઈ આવ્યો છે. તો એ જે સાધન ભજન આપણને એની અંદરથી પૂરો સંતોષ આપશે. પણ આ ભજનની આવશ્યકતા કેમ જીવનમાં? શી જરૂર છે? ભજન વગર ન ચાલે? હું એમ પૂછું કે આ પશુ ને પક્ષી એ જન્મે છે ને જીવે છે ને મરે છે, માણસ એ જન્મે છે ને જીવે છે, એ ભજન નથી કરતા? એ ભજન નથી કરતા પશુ ને પક્ષી છે માટે. અને આપણે ભાવથી ભજન કરવાનું છે કારણ આપણને ભગવાને માણસ તરીકે મોકલ્યા છે. એટલે ભજન કેમ કરવું? આ બીજા નથી કરતા ને મારે શા માટે કરવું? બીજા નથી કરતા એની સામે ના જોઈશ. તને ભગવાને સદબુદ્ધિ આપી છે, ભગવાને તને શરણ આપ્યું છે અને તને સ્વીકાર્યો છે, માટે તારે ભક્તિ કરવાની છે, ભજન એટલા માટે કરવાનું છે. જેને નથી સ્વીકાર્યા એ કોઈ ભજન કે ભક્તિ કરી શકે જ ખરા? એના જીવનમાં એને ભગવાન યાદ આવે છે ખરું? તો તમને જે વિશિષ્ટતા આપી છે એટલા માટે ભગવાનને યાદ કરવાનો છે. ભાવથી ભક્તિ એટલા માટે કરવાની કે તમને પ્રભુએ જન્મ આપ્યો, જીવન આપ્યું અને જીવનને જીવાડવા માટે ઘણા બધા સાધનો આપ્યા છે. અને એક એક સાધન એટલું કિંમતી છે, એટલું અમૂલ્ય છે જીવવા માટેનું કે એના વગર તમારે ચાલે જ નહીં. એક અઠવાડિયું ચાર દાડા ના ચાલે, એક દિવસે ના ચાલે, અરે એક મિનિટે ના ચાલે, એવી એવી વસ્તુ તમને આપી દીધી છે. ખોરાક અઠવાડિયું ના મળે તો, પાણી એક દાડો ના મળે તો, અને હવા એક મિનિટ ના મળે તો, આ બધું આપી દીધું ને. તમારી પાસે કશું માંગ્યું? એક મિનિટની હવા બંધ કરી દે ભગવાન, પણ છતાંય તમને ઉદારતાથી પ્રેમથી આપી દીધું. તમારી પાસે કોઈ બિલ નહીં, કોઈ મીટર નહીં, તમારી પાસે કોઈ ઉઘરાણી નહીં. ભજન શા માટે કરવું હવે ખ્યાલ આવે છે? આપણે કોઈની પાસેથી કોઈ વસ્તુ લઈએ અથવા કોઈ આપણને વસ્તુ આપે, તરત આપણે અંગ્રેજી ભણેલા છે ને, અંગ્રેજી જાણો સમજવા વાળા છે, શું કહી દઈશું? સુધરેલા ને સમજેલા છે, થેન્ક યુ એમ કહી દઈશું. માણસને થેન્ક યુ કહેવાય એને વસ્તુ આપી, પણ ભગવાનને થેન્ક યુ કહેવાશે? ભગવાનને થેન્ક યુ નહીં, એને પ્રણામ કરવા પડે. ભગવાનને યાદ કરવાના, પ્રભુ તે મને આટલું બધું આપ્યું, આપનો આભાર, આપનું ઋણ. એટલે ઈશ્વરનું ભજન શા માટે કરવું, કેમ કરવું, એ પહેલું સમજો. તમે કોઈ પણ વ્યક્તિનો આભાર વ્યક્ત ન કરો અથવા તમારી આગળ કોઈ વ્યક્તિ આભાર વ્યક્ત ન કરે તો તમને એમ કહેશો, જીવ કયો વ્યવહારનો ઉઠ્ઠો છે, આટલું કહ્યું તો એનાથી આટલું ના બોલાઈ શક્યું. તો પણ આપણે કેટલા વ્યવહારના બુઠ્ઠા છીએ ભજન ત્યાગીને, ઈશ્વરનું યાદ, ઈશ્વરને યાદ કર્યા વગર, ખરા કે નહીં? જન્મ આપ્યો, જીવન આપ્યું, જીવન જીવવાના સાધનો આપ્યા, છતાં એને ભૂલીએ, એને યાદ જ ના કરીએ. હોસ્પિટલમાં માદા થઈને જઈએ સાજા થવા માટે, ડોક્ટરને પૈસા આપીને પાછી સલામ ભરવાની, સાહેબ સાહેબ કહેવાનું, બિલ આપે, પૈસા આપણે આપવાના, છતાં સાહેબ કરવાના. તો ભગવાન તો કોઈ બિલ મોકલતો નથી, કોઈ ઉઘરાણી આવતો નથી તને વગર, એમ કે હે એને સાહેબ કહી દામ, શું વાંધો છે? ભાવે ભક્તિ કરીએ ભાઈ, આ સત્યને સમજો. કે હોસ્પિટલમાં તો મહારાજ આપીએ છીએ, એમાં શું વાંધો છે, એ હોસ્પિટલ છે માટે. તો ચિંતકોએ પણ કહ્યું કે ધ ઓવર યુનિવર્સ ઇઝ ધ હોસ્પિટલ, આખી દુનિયા એ દવાખાનું છે અને બધા જ રોગી છે. સમ ફોર વેલ્થ, સમ ફોર વાઇફ, સમ ફોર અધર્સ, બધા કંઈક ને કંઈક રોગી છે. તો પેલી ડાક્ટરનું દવાખાનું અને આ દુનિયા એ ભગવાનનું દવાખાનું છે. એ નથી માગતો બિલ તમારી પાસે, પણ શ્રદ્ધાપૂર્વક ભક્તિથી ભજનથી એને પોતાના તમારા જીવનની અંદર સાથે રાખી અને એનું ઋણ છે એનો સ્વીકાર કરવા માટે ભજનને ભક્તિ કરવાની છે. એને કશું જ નથી જોઈતું, એ તો તમને આપે છે, લો તમે તમારાથી લેવાય એટલું લઈ લો. 100 વર્ષનું આયુષ્ય આપી છે જીવેમાં શરદમ સત કહીને, એ જીવવા માટે એને પાણી હવા ખોરાક બધું એટલે બધું ભરપૂર આપ્યું, પણ 100 વર્ષ આપણને જીવતા નથી આવડતું એટલે વહેલા ઉપડી જઈએ છીએ. એને એમ ઉદારતાથી લેવા માટે નહીં, માત્ર આપવા માટે જ આપ્યું છે, લો તમે. પણ એની સામે આપણે લેવાનું છે ભગવાનનું નામ, ભાવે ભક્તિ કરીએ ભાઈ સતની સન્મુખ રહીને. પહેલા જીવનની અંદર આ દુનિયામાં સત્યને વિચારજો, સત્યને સમજજો અને સત્યને જીવનમાં સાથે રાખીને જીવજો તો ઈશ્વર તમારા ઉપર રાજી. પણ વાસ્તવિકતાથી દૂર જઈને દુરાચાર જીવનને વેડફવાની જ વૃત્તિવાળું જોશે તો તમે સત્યથી વિમુખ દૂર. અને એટલા માટે જ મહારાજ કહે છે, આજ્ઞા કરે છે, સતની સન્મુખ રહીએ હંમેશા, જે વાસ્તવિકતા છે એની એની પાસે નજીકમાં રહેજો. ક્યારે વાસ્તવિકતાથી દૂર અવાસ્તવિક જીવન જીવશો નહીં, રહેજો, જે સમજપૂર્વક જીવજો. પણ એ ભગવાનનો ઉપકાર છે કે તમને આપણને જન્મ આપ્યો છે અને જીવાડી રહ્યો છે, ને તો મારી નાખ્યા હોત તો, અને તરત મારી નાખે પણ રીબાઈ રીબાઈને માર્યા હોય તો એમ કહેવાનું થાય ભગવાન શું કરવા જન્મ આપ્યો, એના કરતા મારી નાખો તો રીબાઈ રીબાઈને મારું છું એના કરતા. અને કે ઘણી વાર ઘરની અંદર કકળાટ મારી નાખને પાર આયા, શું આ રોજ રોજ કકળાટ, બરાબર છે ને, અનુભવો છે ને. તો ઈશ્વર ભગવાન આપણને સત્યની સાહજિકતાને ઓળખી અને એ પ્રમાણે જીવન જીવવાનો આદેશ આપે છે. સમજો તમારા જીવનને અને સમજીને નજીક રહેવા પ્રયત્ન કરો. સત્યની સાચું શું છે, જે વ્યસનવાળા મિત્રો છે એ સાચા છે કે વ્યસન છોડાવી અને સંયમ શીખવાડનાર એ સાધુ એ સદગુરુ સાચો છે, સમજી લેજો. હિત શામાં છે, કલ્યાણ શામાં છે, અને જ્યાં તમારું સત્ય તમને દેખાતું હોય, જીવનનું સત્ય, ત્યાં ગળી રહેજો, સત્યની સન્મુખ રહેજો અને ભાવથી ભજન સ્મરણ કરજો. ભાવે ભક્તિ કરીએ. અને પાછું એમને એમ નહીં તમે પારકા છો કે બીજાના છો એ રીતે નહીં, તમે અજાણ્યા છો અને આજે જ આવ્યા છો એ ભાવથી નહીં. ભાઈ સતની સન્મુખ રહીએ ભાઈ, ભાવે ભક્તિ કરીએ ભાઈ. સ્વજન તરીકે, પોતાના આત્મીય તરીકે ગુરુ મહારાજ કહે કે આવો બેસો. સ્વરૂપ જુદું નથી, આત્માથી આપણે સૌ એક છીએ, એક જ પરમપિતા ભગવાનના આપણે બધા બાળકો છીએ, એટલે ભાઈ છે. સાથે બેસીને સમજીએ, વિચારીએ, સત્સંગ કરીએ. ભાવથી કરજો, કુભાવથી નહીં. અને ભાવથી કરેલું હશે ને એ આનંદ આપશે, અને કુભાવથી કર્યું હશે એ વેઠ જેવું લાગશે. કર્યું કે કહ્યું તો મહારાજે કરી નાખ્યું, કરી નાખવા માટે નહીં, કરીને રાખવા માટે આપે છે. માળા આપે, જપ કે નિત્ય નિયમ આપે, કે કોઈ અનુષ્ઠાન આપે કે કોઈક વચન આપે ને, એ આપીને રાખવા માટે, કરીને નાખવા માટે નહીં. એટલે ક્યારે પણ વિચારતા પહેલા બોલજો, કરી નાખ્યું નહીં, થઈ ગયું, હા કરી, તરત જ એમાં કર્કશતા આવશે. નાખ્યું બોલશો એટલે એમાં કર્કશતા આવશે થોડી ઘણી. પણ સરસ મજાની રસોઈ બનાવેલી હોય, સ્વાદિષ્ટ હોય, સરસ હોય, પણ એમાં ક્યાંક સહેજ કરકર આવી ગઈ, એકાદ કાંકરી આવી ગઈ તો કેવું લાગે? સ્વાદ મેં કૈસા બે સ્વાદ આ જાયગા, સમજો. જીવનમાં આપણને કર્કશતા સહેજ પણ રૂચતી નથી, ગમતી નથી. અને જો ખાવાની અંદર બધું જ સારું, પણ એક કાંકરી આપણો આખો મૂળ ભાગી નાખે. એમ સાધન ભજનની અંદર પણ સહેજ પણ કર્કશતા ન આવે, ભાવથી, અને ધીરે 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 એ ભાવ ને ભક્તિ, એ ભજન અંતર્મુખતાની અંદર એટલા ઊંડાણમાં લઈ જાય, એટલા ઊંડાણમાં લઈ જાય, પછી બહાર નીકળવાની ઈચ્છા ન થાય. યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછીથી પાછા આવવાનું મન જ ના થાય, ઈચ્છા ના થાય. ભજન એવું થાય, એટલા ઊંડાણમાં બેસીને ભજન કરવાની ઈચ્છા થાય. અને ભજનની અંદર જ્યાં સાચી સમજણ આવી જશે ને, એના ઊંડાણમાં ઉતરી જઈશું ને, એટલે જે બાકીની વૃત્તિ અને પ્રવૃત્તિ છે ને, એ આપોઆપ છૂટી જશે. બસ હવે તમે કરો ને, અમે કર્યું, રસ્તો મળ્યો છે. એક વાર ભજનની અંદર એટલો બધો આનંદ આવી જશે ને, પ્રવૃત્તિ આપોઆપ છૂટી જશે, પછી ઈચ્છા નહીં થાય. ઘરડા થયા હઈએ, ઘરની અંદર વહુ હોય ને, વહુના છોકરાને બધું જ હોય, પણ ભજનની અંદર જો આપણને ટેવ નહીં પડી હોય ભજનની, તો એટલી ઉંમરે પણ કશું છૂટશે નહીં. છૂટવાની તૈયારી હોય, શરીર છૂટવાની તૈયારી હોય, પણ પોતાની મમત છૂટે નહીં. પણ જો ભજન કર્યું હશે ને, તો બેટા સારું આટલું કર ને, એટલે થાળી આપી દેજે, લે હું આટલું કરી નાખું છું. આ માણસને એક ભજન સાધન એને કેળવ્યું હશે, ભક્તિથી પોતાની જાતને કેળવી હશે ને, તો છૂટતા અને છોડાવતા વાર નહીં લાગે, અને એમાં પણ આનંદથી, કર્કશતાથી નહીં, કોઈ ઉદ્વેગ કે વૈમનસ્ય દ્વેષથી નહીં, પ્રેમથી. એટલે ભાવથી ભક્તિ તરફ ઢળીશું, ભજન કરવા માંડીશું ને, તો આપોઆપ વ્યવહારની અંદર પણ એ જ પ્રકારની શાલીનતા એના મનમાં, એના વ્યવહારમાં આવતી જશે, વિચારમાં આવતી જશે, કે હવે આ પ્રમાણે જ કરું, બહુ સારું છે. અને ધીરે ધીરે છૂટતા 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 રમકડા છૂટી ગયા, રમતો છૂટી ગઈ, ભણતર છૂટી ગયું, નિવૃત્ત થયા નોકરીથી એટલે કમાવાનું છૂટી ગયું, તો એમ કરતા કરતા વ્યવહારે છૂટશે ને, શરીરે છૂટી જશે, વાર લાગવાની છે. 5, 25, 50, 60, 70, 80 વર્ષ તો આમ ચપટીમાં જતા રહે, હે 80 થઈ ગયા,